એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારના સૌ શ્રોતાઓનું સ્વાગત. આજે આપણે એક ખૂબ જ મહત્વની 20મી સદીની અમેરિકન સાહિત્ય કૃતિની વાત કરીશું.
હા, રાલ્ફ એલિસનની ક્લાસિક નવલકથા ઇનવિઝિબલ મેન,
એટલે કે અદૃશ્ય માણસ.
ખરેખર અમેરિકન સાહિત્ય પર એની ઊંડી છાપ છે.
અને જુઓ ને, આ એમની એકમાત્ર પૂરી થયેલી નવલકથા છે.
1952માં આવીને તરત 53માં નેશનલ બુક અવોર્ડ.
ઓ વાહ.
અને એ સન્માન મેળવનારા તેઓ પહેલા આફ્રિકન અમેરિકન લેખક હતા. એ જ બતાવે છે કે એનું વજન કેટલું છે.
બિલકુલ. અને સમય પણ જોવો પડે નહીં. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું ને.
હા.
અને નાગરિક અધિકાર ચળવળની બસ શરૂઆત થઈ રહી હતી અમેરિકામાં.
બરાબર. પણ એલિસનનો ઈરાદો ખાલી સમાજ પર ટીકા કરવાનો નહોતો એમ કહેવાય છે.
હા, એમને તો માનવ અસ્તિત્વની જે ગૂંચવણો છે, ઓળખનો સંઘર્ષ છે, એને કલાત્મક રીતે રજૂ કરવો હતો.
તો આજની આપણી વાતચીતનો મુખ્ય મુદ્દો રહેશે આ નવલકથાનો પેલો અનામી નાયક. એક આફ્રિકન અમેરિકન યુવાન જે એવી દુનિયામાં પોતાની જાતને, પોતાની ઓળખને શોધે છે જે દુનિયા એને ખરા અર્થમાં જોવા જ નથી માંગતી.
અને ત્યાંથી જ પેલી શરૂઆતની લાઈન આવે છે ને, હું એક અદૃશ્ય માણસ છું.
હા, ફેમસ લાઈન.
પણ આ અદૃશ્યતા કંઈ સુપર પાવર નથી, બરાબર?
ના ના, જરાય નહીં. આ તો બહુ ઊંડી સામાજિક વાત છે. નાયક પોતે જ કહે છે, હું અદૃશ્ય છું સમજો, કારણ કે લોકો મને જોવાનો ઇનકાર કરે છે.
ઓકે, એટલે કે?
એટલે કે લોકો એને નથી જોતા. લોકો તો પોતાના મગજમાં જે પૂર્વગ્રહો છે, જે ધારણાઓ બાંધેલી છે, એને જ એના પર થોપી દે છે. એની અસલિયત, એની માણસાઈ એ જાણે ગાયબ જ થઈ જાય છે.
આ તો સીધું પેલું વંશીય ભેદભાવ અને સ્ટીરિયોટાઈપિંગ સાથે જોડાય છે.
વ્યક્તિને ખાનામાં પૂરી દેવાય,
બરાબર.
એની અંદરની કોમ્પ્લેક્સિટી કોઈ જોવે જ નહીં.
અને આ બધી વાત એ ક્યાંથી કરે છે, તમે કહ્યું હતું?
હા, એ ન્યૂયોર્ક શહેરની નીચે એક ભોયરામાંથી, એનું ભૂગર્ભ આશ્રયસ્થાન. અને ખબર છે, એણે ચોરીની વીજળીથી ચાલતા 1369 લાઇટ બલ્બ લગાવ્યા છે ત્યાં.
1369?
હા. એટલે એ જગ્યા ખાલી રહેવાની નથી, પણ ત્યાં બેસીને એ વિચારે છે, પોતાની કહાણી કહે છે, ભૂતકાળને સમજવાની કોશિશ કરે છે. આખી નોવેલ જાણે ત્યાંથી વહેતી યાદો છે.
તો ચાલો એ યાદોની સફરમાં જઈએ. શરૂઆત ક્યાંથી થાય છે? નાયક કેવો છે શરૂઆતમાં?
શરૂઆતમાં આપણે એને મળીએ છીએ દક્ષિણ અમેરિકાના એક નાનકડા શહેરમાં. સાવ ભોળો કહી શકાય, આદર્શવાદી. એને અમેરિકન ડ્રીમમાં પૂરો વિશ્વાસ કે ભાઈ, મહેનત કરીશ, નમ્ર રહીશ, ડિસિપ્લિન રાખીશ એટલે સફળ થઈશ જ. પેલો બુકટી વોશિંગ્ટનનો પ્રભાવ દેખાય છે એના પર.
પણ આ આદર્શવાદ પર પહેલો ઘા વાગે છે ને, પેલું બેટલ રોયલ વાળું દૃશ્ય, એ તો ખરેખર હચમચાવી નાખે એવું છે.
હા, એ ઘટના જાણે એના ભ્રમની દુનિયા પર પહેલો અને કદાચ સૌથી ક્રૂર હથોડો છે. એ હાઈસ્કૂલનો હોશિયાર છોકરો છે અને એને શહેરના મોટા શ્વેત લોકો સામે ભાષણ આપવા બોલાવે છે.
હા.
અને ત્યાં જાય છે, પછી ખબર પડે છે કે આ શું છે. એને અને બીજા અશ્વેત છોકરાઓને આંખે પાટા બાંધી દે છે અને પછી એકબીજા સાથે મુક્કાબાજી કરવાની.
અરે બાપરે.
જાણે કોઈ જાનવરો લડતા હોય એમ, શ્વેત લોકોના મનોરંજન માટે.
અને પેલું ઇલેક્ટ્રિક કરંટવાળી કાર્પેટ પર પૈસા ઉછાળે ને, એના માટે જબાજબી, મતલબ અપમાનની હદ કહેવાય.
બિલકુલ. આ ખાલી શારીરિક હિંસા નથી, આ તો મન પર ઘા છે અને એનું સિમ્બોલિઝમ પણ છે.
શું?
કે અશ્વેત લોકોને એકબીજા સામે લડાવી દો એટલે અસલી દુશ્મન કોણ છે એ ભૂલી જાય, અને પેલા પૈસા જે શ્વેત સત્તા ફેંકે છે એ કેટલા તુચ્છને પીડા આપનારા છે, જાણે આખા સમાજનું નાનું ક્રૂર મોડલ.
આ બધું થયા પછી પણ એ ભાષણ આપે છે અને એને એક અશ્વેત કોલેજ માટે સ્કોલરશિપ મળે છે, એટલે એના માટે તો આશાનું કિરણ. પણ કોલેજમાં શું થાય છે?
કોલેજ દેખીતી રીતે તો પ્રગતિનું સ્થળ લાગે, પણ એ પણ સમાધાન અને દંભ પર ચાલે છે. પૈસા તો શ્વેત દાતાઓ પાસેથી જ આવે છે ને,
એટલે એમની સામે ઝૂકીને રહેવું પડે.
હા. અને આ પોલિસીના મુખ્ય માણસ છે કોલેજના પ્રમુખ ડોક્ટર બ્લેડસો.
ડોક્ટર બ્લેડસો બહુ જટિલ પાત્ર લાગે છે. પાવરફુલ, સફળ, પણ પોતાની ખુરશી બચાવવા કંઈ પણ કરી શકે.
બરાબર. એનું ફંડામેન્ટલ એવું છે કે સિસ્ટમમાં ટકવું હોય તો સિસ્ટમની ગેમ રમવી પડે, ભલે પછી એમાં ગમે તે કરવું પડે. અને આપણા નાયકને આનો અનુભવ થાય છે જ્યારે એને કોલેજના એક પૈસાદાર શ્વેત ટ્રસ્ટી મિસ્ટર નોર્ટનને ફેરવવાનું કામ સોંપાય છે.
ઓકે,
હવે નાયક તો ભોળો, એ મિસ્ટર નોર્ટનને એવી જગ્યાએ લઈ જાય છે, એવી વાતો બતાવે છે જે કોલેજ છુપાવવા માંગતી હતી.
જેવી કે પેલી જીમ ટ્રુબ્લડની મુલાકાત, પેલો ખેડૂત જેણે
જેણે પોતાની દીકરી સાથે, એ ઘટના એ બતાવે છે કે શ્વેત લોકોને અશ્વેત લોકોની આવી દુર્દશામાં કેવો વિકૃત રસ પડતો હતો.
અને પેલું ગોલ્ડન ડે સલૂન,
હા, જ્યાં માનસિક રીતે અસ્થિર ભૂતપૂર્વ સૈનિકો હતા. આ બધું જોઈને કોલેજની પેલી સારી છબી તૂટી જાય છે. મિસ્ટર નોર્ટન ડિસ્ટર્બ થઈ જાય છે
અને બ્લડસોનો રિએક્શન,
ગુસ્સો નાયક પર ઉતારે છે. બરાબર, એ નાયકને જ જવાબદાર ગણે છે અને કોલેજમાંથી કાઢી મૂકે છે. અને ત્યારે જે કહે છે ને એ સાંભળીને તો આપણને ધ્રુજારી છૂટી જાય.
શું કહે છે?
કહે છે, જો મારી ખુરશી બચાવવાનો સવાલ હોય તો હું સવાર પડતા સુધીમાં દેશના દરેક નિગ્રોને ઝાડ પર લટકાવી દઉં.
ઓહ, કેટલો ક્રૂર વ્યવહારવાદ!
આ નાયક માટે બહુ મોટો ઝટકો હતો, વિશ્વાસઘાત હતો. પછી બ્લેડસો એને ન્યૂયોર્ક મોકલે છે. કહે છે કે આ લેટર્સ છે, તને નોકરી શોધવા મદદ કરશે.
ભલામણ પત્રો?
હા, કહેવાતા ભલામણ પત્રો. એટલે નાયક ફરી પાછી થોડી આશા સાથે પણ ડરેલો હાર્લેમ જાય છે.
પણ ન્યુયોર્કમાં પણ એના માટે ખરાબ અનુભવ રાહ જોતો હોય છે. પેલા લેટર્સ,
એ લેટર્સ ભલામણના નહોતા, એ તો છુપી ચેતવણીઓ હતી. એમાં લખ્યું હતું કે આ છોકરાને પાછો કોલેજ ના આવવા દેતા એ ખતરનાક છે.
એટલે બ્લેડસો એ પાછળથી ઘા કર્યો.
બરાબર, આ બીજો મોટો વિશ્વાસઘાત. હવે નાયક કોના પર ભરોસો કરે? એની દુનિયા જણે હલી ગઈ.
અને પછી એ લિબર્ટી પેઇન્ટ્સ ફેક્ટરીમાં કામે લાગે છે. ત્યાંનો અનુભવ પણ તમે કહેતા હતા બહુ સિમ્બોલિક છે, પેલું ઓપ્ટિક વ્હાઇટ પેઇન્ટ.
હા, બહુ જ ઇન્ટરેસ્ટિંગ સિમ્બોલ. અમેરિકાનો સૌથી શુદ્ધ એકદમ સફેદ રંગ બનાવવા માટે એમાં 10 ટીપાં કાળા રંગના નાખવા પડે.
શું વાત છે!
જાણે એલિસન કહેતા હોય કે આ જે અમેરિકન સમાજની સફેદાઈ છે ને, એ પણ અશ્વેત લોકોના અદ્રશ્ય પણ જરૂરી યોગદાન પર જ ટકેલી છે.
પછી ફેક્ટરીમાં પેલો વિસ્ફોટ થાય છે.
હા, મોટો બ્લાસ્ટ થાય છે. નાયક ઘાયલ થાય છે, એને હોસ્પિટલમાં લઈ જાય છે અને ત્યાં એની સાથે વિચિત્ર ટ્રીટમેન્ટ થાય છે, ઇલેક્ટ્રોશોક જેવી. જાણે એની યાદો, એની ઓળખ ભૂસી નાખવાનો પ્રયત્ન થતો હોય.
આ તો જાણે એનું એક પ્રતિકાત્મક મૃત્યુ અને પુનર્જન્મ થયો.
હા, એ જૂના ભ્રમમાંથી કદાચ બહાર આવે છે, પણ હવે એ કોણ છે, ક્યાં જવું, એ વિશે સાવ અજાણ છે.
હોસ્પિટલમાંથી નીકળીને એ હાર્લેમમાં રખડતો હોય છે ત્યારે એક ઘટના બને છે.
હા, એક વૃદ્ધ અશ્વેત કપલને એમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવતા હોય છે સામાન સાથે રસ્તા પર. એમની લાચારી જુએ છે અને નાયકનો અંદરનો ગુસ્સો જાગી જાય છે.
અને એક ભાષણ આપે છે નહીં, એકદમ આવેશમાં આવીને.
હા, અને બહુ અસરકારક ભાષણ. ત્યાં જે ભીડ ભેગી થઈ હોય છે એ બધાને જકડી રાખે છે. અને આ ઘટનાથી એક નવો વળાંક આવે છે.
શું થાય છે?
એના ભાષણ પર એક રાજકીય સંગઠન, ધ બ્રધરહુડ ના નેતા બ્રધર જેક, એનું ધ્યાન જાય છે.
ધ બ્રધરહુડ, આ કયું સંગઠન છે?
એ દેખીતી રીતે સામ્યવાદી પક્ષ જેવું છે. આંતરવંશીય એકતા, સામાજિક બદલાવ, એવી બધી વાતો કરે છે.
ઓકે, અને લોકો નાયકને અપ્રોચ કરે છે?
હા, એ લોકો નાયકને પોતાની સાથે જોડી લે છે, એને ટ્રેનિંગ આપે છે, નવું નામ આપે છે. જો કે એ ક્યારે એને પૂરેપૂરું સ્વીકારતો નથી. નવા કપડાં, એક હેતુ.
હેતુ શું?
હાર્લેમના લોકો માટે બોલવાનો. શરૂઆતમાં તો નાયકને લાગે છે કે હાશ, હવે મને સાચી દિશા મળી, એક પ્લેટફોર્મ મળ્યું, ઓળખ મળી.
સરસ, એ સારો વક્તા પણ બને છે ને?
હા, ખૂબ સારો, અને ઝડપથી આગળ પણ વધે છે.
પણ અહીં પણ કંઈક ગડબડ છે. શું આ ઓળખ સાચી છે? પેલો બ્રધર જેક, જેની એક આંખ કાચની છે.
હા, કદાચ એની અંદરની અંધતાનું પ્રતીક. એ અને બીજા નેતાઓ નાયકને એક માણસ તરીકે જુએ છે કે ખાલી પોતાના હેતુ માટેનું એક ટૂલ?
ધીમે ધીમે નાયકને આ સમજાવવા લાગે છે.
હા, બ્રધરહુડવાળા હાર્લેમના લોકોની અસલી તકલીફો સમજવાને બદલે પોતાની પેલી થિયરીઓ અને આઇડિયોલોજીને જ પકડી રાખે છે. એમને નાયકનો ઉપયોગ કરવો છે, એની વ્યક્તિગતતા નથી જોઈતી.
અને પેલો અનામી પત્ર પણ મળે છે એને.
હા, ચેતવણી આપતો પત્ર કે તું બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે. એટલે સંગઠનની અંદર પણ ઈર્ષ્યા અને કંટ્રોલનો ખેલ ચાલે છે. ફરી પાછો ભ્રમ ભાંગે છે.
આ સમય દરમિયાન એ બીજા બે મહત્વના પાત્રોને મળે છે, ટોડ ક્લિફ્ટન અને રાસ ધી એક્ઝોર્ટર.
હા, બંનેની એના પર બહુ ઊંડી અસર પડે છે. ટોડ ક્લિફ્ટન એ તો બ્રધરહુડનો જ માણસ હતો ને?
હા, યુવાન, દેખાવડો, ઉત્સાહી અશ્વેત સભ્ય, નાયકનો દોસ્ત પણ બને છે, પણ એ પણ છેવટે નિરાશ થઈ જાય છે સિસ્ટમથી.
અને એની નિરાશા એકદમ શોકિંગ રીતે બહાર આવે છે. નાયક એને એક દિવસ રસ્તા પર પેલી સાંબો ઢીંગલીઓ વેચતો જુએ છે.
સાંબો ઢીંગલીઓ? પેલી જાતિવાદી કાર્ટૂન જેવી?
હા, કાગળની ઢીંગલીઓ જે કાળા લોકોનું અપમાન કરે એવા ચિત્રોવાળી. જાણે ક્લિફ્ટન પોતે જ હારી ગયો હોય, પોતાની જાતને જ નફરત કરતો હોય એવું લાગે. જાણે કહેતો હોય કે સમાજ આમ જ જુએ છે ને, તો લો આ જ વેચું છું.
આ તો બહુ દુઃખદ છે.
અને પછી તરત જ એનું મૃત્યુ થાય છે. પોલીસ સાથે સામાન્ય ઝઘડામાં એને ગોળી વાગે છે.
ઓ નો!
ક્લિફ્ટનનું મોત નાયકને હચમચાવી દે છે. એ બ્રધરહુડ ના પાડે છે, છતાં એના માટે મોટી અંતિમ યાત્રા કાઢે છે.
આનાથી હાર્લેમના લોકોમાં તો એ વધુ પોપ્યુલર થાય છે. પણ
બ્રધરહુડ નારાજ થાય છે. એ લોકો માટે ક્લિફ્ટનનું મોત એક રાજકીય અગવડ હતી, વ્યક્તિગત દુર્ઘટના નહીં. આ નાયકનો બ્રધરહુડ સાથેનો છેલ્લો મોહભંગ હતો.
એમને સમજાય છે કે આ લોકો પણ એને કે એના લોકોને સાચા અર્થમાં નથી સમજતા.
બરાબર.
અને બીજો પેલો રાસ ધી એક્ઝોર્ટર, એ કેવો છે?
રાસ એક અશ્વેત રાષ્ટ્રવાદી છે, બ્રધરહુડની પેલી બધા સાથે મળીને વાળી વાતનો કટ્ટર વિરોધી.
એટલે
એ ઉગ્ર હિંસક વાત કરે છે. શ્વેત લોકો સાથે કોઈ સંબંધ નહીં રાખવાનો, બ્લેક પાવર, અલગતાવાદ એવું બધું. એ નાયકને વારંવાર કહે છે કે બ્રધરહુડ છોડી દે, પોતાની જાતિ સાથે વફાદાર રહે. એને દેશદ્રોહી કહે છે.
એટલે નાયક બે અંતિમોની વચ્ચે ફસાયેલો છે. એક બાજુ બ્રધરહુડનો ઠંડો સિદ્ધાંતવાદ, બીજી બાજુ રાસનો ગરમ પણ કદાચ વિનાશક રાષ્ટ્રવાદ.
હા, અને બંને જાણે એને પૂરો માણસ ગણતા જ નથી.
અને પેલી સિબિલ નામની શ્વેત સ્ત્રી સાથેનો સંબંધ એ પણ એની અદૃશ્યતાનું બીજું ઉદાહરણ છે.
ચોક્કસ. સિબિલ એના તરફ ખેંચાય છે, પણ એને વ્યક્તિ તરીકે નથી જોતી. એના મનમાં જે આદિમ અશ્વેત પુરુષનું જાતિવાદી સ્ટીરિયોટાઈપ છે એ જે જુએ છે, એની પોતાની ફેન્ટસી પૂરી કરવા માંગે છે.
આ બધા અનુભવો પછી વાર્તા ક્લાઇમેક્સ તરફ જાય છે, હાર્લેમના રમખાણો.
હા, વર્ષોનો દબાયેલો ગુસ્સો, નિરાશા, બ્રધરહુડ જેવી સંસ્થાઓની નિષ્ફળતા, એ બધું એક હિંસક વિસ્ફોટમાં ફાટી નીકળે છે. હાર્લેમમાં આગ લાગે છે.
લૂંટફાટ, હિંસા,
અરાજકતા, ચારે બાજુ.
અને નાયક આ બધાની વચ્ચે છે, એ શું કરે છે?
એ પોતે જ કન્ફ્યુઝ્ડ છે, દિશાહીન છે. હિંસા રોકવાની કોશિશ કરે છે, પણ કંઈ થાય નહીં. અને આ રમખાણોમાં જ એનો સામનો થાય છે રાસ સાથે,
જે હવે રાસ ધ ડિસ્ટ્રોયર બની ગયો છે.
હા, ઘોડા પર ભાલો લઈને, જાણે કોઈ આફ્રિકન યોદ્ધો હોય. એ નાયકને મારી નાખવા એની પાછળ પડે છે.
અને ભાગતા ભાગતા નાયક પેલી ખુલ્લી ગટરમાં
પડી જાય છે, અને ત્યાં જ રહી જાય છે, ભૂગર્ભમાં,
સમાજની નજરથી દૂર.
હા, એ ભૂગર્ભવાસ એના માટે વિચારવાનો, પોતાની જાતને સમજવાનો સમય બને છે. એ પોતાની બ્રીફકેસમાં જે બધું ભેગું કર્યું હતું ને, ડિપ્લોમા, પેલી સાંબો ઢીંગલી, બ્રધરહુડનું કાર્ડ, એ બધું સળગાવી દે છે,
ભૂતકાળના બોજમાંથી મુક્ત થવાનો પ્રયાસ.
હા, અને અહીં આ ભોયરામાં પેલા લાઇટ બલ્બના પ્રકાશમાં એ પોતાની વાર્તા લખવાનો શરૂ કરે છે, જે આપણે શરૂઆતમાં જોઈએ છીએ.
એટલે વાર્તા ફરી ત્યાં જ આવીને ઊભી રહે છે. એક સર્કલ પૂરું થાય છે. પણ શું એને જવાબ મળ્યો? શું એ હવે દ્રશ્યમાન બન્યો છે?
કદાચ પૂરો જવાબ તો નથી જ નોવેલ. કોઈ સહેલું સોલ્યુશન નથી આપતી. પણ ભોયરામાં રહીને, પોતાની વાત કહીને, એ જાણે પોતાની ઓળખ પર કંટ્રોલ મેળવવાનો પ્રયાસ કરે છે.
એ કહે છે પણ ખરો, કોણ જાણે, પણ કદાચ નીચેના સ્તરેથી હું બધા માટે બોલી રહ્યો હોઉં. એ સમજે છે કે અદૃશ્યતામાંથી બહાર આવવું પડશે, પણ હવે પોતાની શરતો પર.
આખી નવલકથામાં થીમ્સ તો ઘણી બધી છે. ઓળખ, અદૃશ્યતા, જાતિવાદની મનોવૈજ્ઞાનિક અસરો
બહુ જ પાવરફુલ રીતે બતાવી છે. ખાલી સામાજિક અન્યાય નહીં, પણ વ્યક્તિના સેલ્ફ રિસ્પેક્ટને, એની સેલ્ફ ઇમેજને કેવી રીતે તોડી નાખે છે.
અને પેલી કડક વિચારધારાઓની નિષ્ફળતા, બ્લેડસો, બ્રધરહુડ, રાસ, કોઈનો રસ્તો સાચો નથી નીકળતો.
કારણ કે એ બધા વ્યક્તિની જે જટિલતા છે, એની માણસાઈ છે, એને ઇગ્નોર કરે છે.
અંધત્વ વિરુદ્ધ દૃષ્ટિનો રૂપક પણ છે. ઘણા પાત્રો જોઈ નથી શકતા અથવા જોવાનો ઇનકાર કરે છે.
બરાબર. અને નાયકની સફર જાણે સાચી દૃષ્ટિ મેળવવાની છે.
અને એલિસનની લખવાની સ્ટાઇલ એ પણ ગજબ છે. ફર્સ્ટ પર્સન નેરેશન, જાઝ અને બ્લૂઝ જેવી લય. હા, ભાષામાં એક મ્યુઝિક છે, વાસ્તવવાદની સાથે પેલો અતિવાસ્તવવાદ, સરિયાલિઝમનું મિશ્રણ, ખાસ કરીને પેલા બેટલ રોયલ, હોસ્પિટલ, રમખાણોના સીન્સમાં.
એ અલગ જ અસર ઊભી કરે છે. અને સિમ્બોલ્સ, બ્રીફકેસ, લાઇટ બલ્બ, પેઇન્ટ,
બહુ બધા લેયર્સ છે એમાં.
આ બધું મળીને વાચકને એક એવો અનુભવ આપે છે જે ભૂલાય નહીં, થોડું અસ્વસ્થ પણ કરે, વિચારવા પર મજબૂર કરે.
ખરેખર આ નવલ જવાબ નથી આપતી, પણ સાચા સવાલો પૂછે છે. ઓળખ એટલે શું, સમાજ આપણને કેવી રીતે બનાવે છે, અને આપણે આપણી માનવતા કેવી રીતે ટકાવી રાખીએ.
અને કદાચ એટલે જ આટલા વર્ષો પછી પણ ઇન્વિઝિબલ મેન રિલેવન્ટ લાગે છે.
હા,
એ આપણને આપણી આસપાસના અદૃશ્ય લોકોને જોવાનો અને પોતાની ઓળખની જટિલતાને સ્વીકારવાનો પડકાર આપે છે.
અને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિ એક અને છતાં અનેક હોય છે, કોઈ એક લેબલથી એને બાંધી ન શકાય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.